તારીખ 19/12/1986 પૂજ્યબેનશ્રીના વચનામૃત ફૂલ નંબર 33, 34 અને 35 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 28.
અંદર જ્ઞાયક વસ્તુઓ હાથ આવતી નથી એટલે મૂંઝવણ તો થાય. શું કહે છે કે જીવ મુમુક્ષુ જીવ અંદરમાં પોતાના નાયક સ્વરૂપનો અનુભવ કરવાનો પ્રયત્નવાન છે, એ પ્રયત્નમાં સફળતા મળ્યા પહેલા જે પ્રયત્ન ચાલે છે એ દરમિયાન ભિન્ન જ્ઞાયક જુદો પકડાતો નથી, અનુભવ ગોચર થતો નથી, ત્યારે જે કાર્ય કરવું છે જે કરવું હોય છતાં ન થાય ત્યારે જે મૂંઝવણ થાય એ પ્રકારની આ મૂંઝવણ છે. મૂંઝવણ મૂંઝવણમાં ફેર છે. કે એક કામ કરવા ધારે કરવાનો પરિશ્રમ થાય અને છતાં એ કાર્ય પાર ન પડે, સફળ ન થવાય ત્યારે કેમ કાર્ય થતું નથી એની મૂંઝવણ થાય છે. પણ એ એવી મૂંઝવણ નથી કે મૂંઝાઈ જાય મૂંઢાઈ જાય, એવી મૂંઝવણ નથી. શોધક જીવ છે અને એનો શુદ્ધાત્માને ભિન્નપણે અનુભવ કરવાનો પ્રયત્ન છે, એ પ્રયત્નમાં જ લાગે છે અને આડો અવળો જતો નથી. કાર્ય થતું નથી એટલે કોઈ બીજી પદ્ધતિ પકડી લઈએ, આડો અવળો જવાનો અર્થ એ છે. વિધિ કોઈ છોડીને બીજી રીતે ચાલી જાય એ પ્રકાર નથી. આડો અવળો નહીં જતા તે મૂંઝવણમાંથી માર્ગ શોધી કાઢે છે. એટલે ત્યાં ને ત્યાં વધારે પ્રયત્ન કરે છે, ત્યાં ને ત્યાં વધારે પ્રયત્ન કરતા એને માર્ગ મળી જાય છે. થોડો સમય લાગે છે એટલો પ્રયત્ન પણ અલ્પ માત્રામાં હોય છે અથવા અપર્યાપ્ત માત્રામાં જ્યારે પ્રયત્ન હોય છે ત્યારે થોડો સમય લાગે છે. સમય લાગે છે પોસાતું નથી એટલી મૂંઝવણ છે. વધારે સમય જાય છે એ પસંદ નથી એટલા પૂરતી મૂંઝવણ છે. પણ એથી કઈ આડો અવળો જતો નથી. આડો અવળો જતો નથી એટલે રીત બદલતો નથી, કાર્યની પદ્ધતિ બદલતો નથી, બીજી રીતે કરવા માંગે છે એવું નથી. ૩૩માં બોલમાં થોડું ટૂંકાણમાં લઈ લીધું એનું સ્પષ્ટીકરણ એટલું છે. ૩૪માં બોલની પણ મોક્ષની ભૂમિકાના વિષયની જ વાત ચાલી છે કે મોક્ષને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ પણ હોય પરંતુ તે એવી મૂંઝવણ ન કરે અથવા એવી મૂંઝવણ ન હોય કે જેથી મૂંઢતા થઈ જાય. મૂંઝવણના કે ખેદના એવા પરિણામ ન કરે કે જેથી એના પરિણામ ઘણા બગડી જાય, નીચેના સ્તરના થઈ જાય, નીચી કોટીના થઈ જાય, એ પ્રકારે અહીંયા ન લેવો, એમ ન કરે. મૂંઝવણ તો થાય છે, જુદા જુદા સ્તરે થોડી જુદી જુદી વાત છે, પણ એ બધો વિષય સૂક્ષ્મ છે. પણ બહુ પ્રથમ ભૂમિકામાં લ્યો તો જેને ભાવના ઘણી છે, ભાવના તીવ્ર છે, અતિ ભાવના છે, પણ માર્ગ મળતો નથી. અંદરમાં કેવી રીતે કામ કરવું એ સૂઝ આવતી નથી, માર્ગ સૂઝતો નથી, તો એ અંગેની પણ મૂંઝવણ થાય છે. જો ત્યાંથી આગળ ચાલે અને સંશોધક બુદ્ધિએ આગળ વધીને સ્વરૂપનો નિર્ણય કરી લે તો માર્ગ સૂઝતો નથી, એ મૂંઝવણ નથી રહેતી. પણ નાયક હાથ આવતો નથી, એની થોડી મૂંઝવણ છે. ક્યારેક ક્યારેક છે, ક્યારેક થાય છે, પણ પહેલાં જેવી પરિસ્થિતિ નથી. એમ જુદી જુદી ભૂમિકામાં થોડી જુદી જુદી વાત છે. પણ અહીંયા બહુ પ્રથમ ભૂમિકાની વાત લઈએ કે પ્રથમ ભૂમિકામાં મુમુક્ષુને થોડી મૂંઝવણ પણ હોય. હવે કેમ મૂંઝવણ છે એ નીચે વાત લઈએ છે કે તેને સુખનું વેદન જોઈએ છે તે મળતું નથી ને બહાર રહેવું પોસાતું નથી. એમ નથી કે બહાર બધી અનુકૂળતા છે ને કોઈ ઉપાધિ ને કોઈ તકલીફ નથી, માટે ઠીક છે ચાલો અત્યારે નથી કાર્ય થતું, પણ બીજી તો કાંઈ તકલીફ નથી, બીજી તો કાંઈ ઉપાધિ નથી, એવું પરિણામ નથી. બહારમાં રહેવાનું પોસાતું નથી, અથવા જેને સુખના સાધનો કહીએ એ સુખના સાધનોમાં ઉત્પન્ન થતો જે વ્યામોહ એનો અણગમો છે, એની મૂંઝવણ છે, એટલે મોંથી મૂંઝાય છે. આ એક પાત્રતાનું લક્ષણ છે કે મોંની મૂંઝવણ છે. જગતના પદાર્થો પ્રાપ્ત નથી થતા એની મૂંઝવણ એને નથી, કેમ કે એ અપેક્ષા વૃત્તિ એની ગઈ છે, એની અપેક્ષા નથી. પણ અનુકૂળતા હોય તો પણ એ અનુકૂળતા પ્રત્યેનો આ અનુકૂળ છે એવો જે વ્યામોહ થાય છે એની મૂંઝવણ છે. જીવને મોહ થાય છે ને આ ઠીક છે મને, તો એ વસ્તુ દુઃખદાયક છે અને એને પોસાતું નથી, એ ન હોવું જોઈએ, એમ ન હોવું જોઈએ, આ બરાબર નથી, આ અયોગ્ય છે મારા માટે, એની મૂંઝવણ છે. અંદર જવાતું નથી ને બહાર રહેવું નથી, આ વાત સાથે છે. અથવા જેને ગુણથી ઉત્પન્ન થતું સુખ જોઈએ છે, સ્વભાવથી ઉત્પન્ન થતું જેને સુખ જોઈએ છે, એને બહારના સુખના કારણો પ્રત્યે સુખાભાસમય વૃત્તિમાં એક મૂંઝવણ જેવી પરિસ્થિતિ પરિણામમાં ઉત્પન્ન થાય છે. એનું સંક્ષેપમાં શબ્દચિત્ર એવું દોર્યું છે અહીંયા કે જોઈએ છે સુખનું વેદન, એટલે અંદરથી ગુણમાંથી સુખ ઉત્પન્ન થાય, એ જોઈએ છે મળતું નથી ને બહારમાં રહેવું પોસાતું નથી, એ બહાર પરિણામ જાય છે. સમ્યક દર્શન નથી એટલે એમાં સુખ દુઃખના ભાવ છે, વ્યામોહયુક્ત છે, દર્શનમોહયુક્ત છે, ભ્રાંતિયુક્ત છે, એ તો એને જોઈએ નહીં, એ ઈચ્છતો નથી, એટલે એને પોસાતું નથી. પોષાણનો જે વિષય છે એ રુચિ સાથે સંબંધ ધરાવે છે, એને રુચતા પરિણામ નથી, અરુચિમય પરિણામ છે, અરુચિના વિષયરૂપ પરિણામ છે, એટલે એને મૂંઝવણ થાય છે, માટે મૂંઝવણ થાય. આ મૂંઝવણનો પ્રકાર આવો લીધો છે, આ કારણથી આ પરિસ્થિતિને વશ એની મૂંઝવણની સ્થિતિ છે. કે બહાર રહેવું પોસાતું નથી, બહાર જવું પોસાતું નથી ને અંદરમાં જવાતું નથી. આ પરિસ્થિતિમાં થોડી મૂંઝવણ થાય છે, પણ એવી મૂંઝવણ નહીં કે જેમાં મતિ મૂંઢાઈ જાય, જેમાં જ્ઞાન મૂંઢાઈ જાય, જેમાં પરિણામ ઘણા નીચી કુટીના આકુલતામય થઈ જાય, એવા એ પ્રકારે નહીં. એટલે થોડી મૂંઝવણ એવો શબ્દ વાપર્યો છે. મુમુક્ષુને પ્રથમ ભૂમિકામાં થોડી મૂંઝવણ એવો શબ્દ લીધો છે. એ થોડી મૂંઝવણ હોય છે, થાય છે, પણ એવી નહીં કે જેમાં એકાંત મૂંઝવણના પરિણામમાં ચાલ્યો જાય, એકાકાર થઈને મૂંઝવણના પરિણામમાં વેદા કરે દુઃખને, એ પ્રકારની. વિચિત્ર પરિસ્થિતિ છે, પરિણામ બધા સૂક્ષ્મ છે એ જાતના મુમુક્ષુની ભૂમિકામાં. એ રસ્તે કોઈ આગળ વધતા હોય, એને આ પ્રકાર ઊભો થતો હોય તો એ મેળવી શકે અને માર્ગદર્શન પણ મેળવી શકે. મેળવણી મેળવી શકે એટલે મેળવણી કરી શકે કે આવું આવું પણ થાય, અને એમાંથી માર્ગદર્શન પણ એને મળે કે આ મૂંઝવણ થાય છે તો પણ એકાકારપણે એ મૂંઝવણમાં ડૂબી જવા જેવું નથી. અસંતોષનો તો પ્રકાર છે જ, અસંતોષ તો છે જ, પણ અસંતોષ કરતા પણ થોડી એમાં ઉગ્રતા છે. અસંતોષની ઉગ્રતામાં મૂંઝવણ છે. ચાલુ પરિસ્થિતિનું પોષણ નથી ને જ્યાં અંદરમાં સુખ જોઈએ છે એ મળતું નથી, એટલે સંતોષ હોવાનો તો પ્રશ્ન રહેતો નથી. અસંતોષ તો છે પણ એથી પણ થોડુંક ઉગ્ર તીવ્ર પરિણમન છે, અને એમાંથી એને રસ્તો કાઢવો છે કે કેવી રીતે હું મારા સ્વભાવ સુખનો અનુભવ કરું, એ રસ્તો કાઢવો છે, એ રસ્તો શોધે છે. પ્રથમ ભૂમિકા છે ને એટલે રસ્તો શોધે છે. સુખનું વેદન જોઈએ છે તે મળતું નથી અત્યારે, બહાર રહેવું પોષાતું નથી, આ ખુલાસો છે એનો. મૂંઝવણનો પ્રકાર આવો છે એનો આ ખુલાસો છે. આ કારણને લઈને મૂંઝવણ થાય, પણ તે મૂંઝવણમાંથી માર્ગ શોધી લે છે. મૂંઝવણમાંથી એ મૂંઝાઈ જાય છે, પાછો પડી જાય છે મૂંઝાઈને, મૂંઝાઈને એવી સ્થિતિમાં આવે છે કે પછી એને કોઈ કાર્ય થતું નથી એમ નથી. મૂંઝાય છે તો પણ એનો પ્રયત્ન ચાલુ જ રહે છે, પ્રયત્ન ઉલટાનો ઉગ્ર થાય છે અને એ પ્રયત્નને છોડતો નથી, એટલે માર્ગ મેળવી લે છે, માર્ગ શોધી લે છે. એનું કારણ આ છે કે એનો પ્રયત્ન ચાલુ જ રહે છે, પ્રયત્ન બંધ કરવાનો પ્રશ્ન થતો નથી. આવી બધી સૂક્ષ્મ વાતો લીધી છે એટલે ગુરુદેવશ્રીએ જોયું કે આ તો ઘણી અંદરની વાતો, સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર જીવની ભૂમિકાની વાતો, આવી સૂક્ષ્મ વાતો ભાષા ગોચર કરવી, આ તો બધા સૂક્ષ્મ ભાવો છે, એને વચન ગોચર કરવા બહુ સાદી ભાષામાં પણ વાત મૂકી દીધી છે કે આમ આવું 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 થાય, એમાંથી આમ થાય, બધી ઘણી અનેક કેટલા પડખાથી વાતો લીધી છે આ ભૂમિકાની, અનેક પડખાથી સ્પષ્ટીકરણ કર્યું છે. જેટલો પુરુષાર્થ ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે, માર્ગ શોધી લીએ છે એમાં જેટલો પુરુષાર્થ છે એટલું કાર્ય થાય છે. પુરુષાર્થના પ્રમાણમાં પુરુષાર્થના નો જેટલો અનુપાત છે એટલું કાર્ય થાય છે. બસ આ એનો ધોરણ છે આગળ વધવાનું. આગળ કેટલો વધે કે જેટલો પુરુષાર્થ ઉગ્ર કરે એટલો, જેટલું અંદરથી જોર આવે એટલું કાર્ય થાય. શિથિલ પુરુષાર્થ હોય, મંદ પુરુષાર્થ હોય, કાર્ય ન થાય તો થોડી ગુંજવણ થાય, એને પોસાતું નથી. પણ જો ઉગ્ર પુરુષાર્થ થાય તો જેટલું પુરુષાર્થ થાય એટલું અંદરમાં કામ થાય છે, એટલે એટલું અંદર આગળ વધારે છે. સ્વભાવની સમીપ જવામાં આગળ વધારે છે એટલું, અને અંદરની દિશામાં પરિણામ એટલા કામ કરતા થાય છે. આમાં પણ ભાષા એવું આવે છે, આમ કરે છે, આમ નથી કરતો એમ, પણ એ સહજ છે. આ પરિસ્થિતિ પણ મુમુક્ષુ જીવની સહજ પરિસ્થિતિ છે. એ સાથે ને સાથે ખ્યાલમાં રાખવાનું છે. અને એને અંગે થોડી વાત એટલી કરે છે કે આત્મારથી હઠ ન કરે, આત્મારથી હઠ ન કરે કે મારે જડજડ કરવું છે. હઠ સ્વભાવમાં કામ ન આવે એવી હઠ ન કરે કે બસ હવે તો સમ્યક દર્શન લઈને જ ઊભો થવું, ત્યાં સુધી ખાવું પીવું નથી, કાંઈ કરવું નથી, હઠ લઈને બેસી જાય એવું એવું કરતો નથી. એને ખ્યાલ છે કે આમાં હઠ છે એ કામ આવતી નથી. આમાં જે બીજી ક્રિયાઓમાં અને એમાં ખાસ કરીને તપશ્ચરણ આદિની જે ક્રિયાઓ હોય છે અથવા કોઈ પણ બાહ્ય ક્રિયાનો આગ્રહ જ્યાં થાય છે, આગ્રહ બંધાઈ જાય છે જીવને, ત્યાંથી હઠ શરૂ થાય છે. પરિણામમાં શક્તિ હોય ન હોય, પરિસ્થિતિ બહારમાં હોય ન હોય, પણ આ કરવું એટલે મારે કરવું છે એમ હઠ કરે છે. એ માર્ગ નથી, હઠ કરે છે એ આ માર્ગ નથી. મુમુક્ષુની ભૂમિકાથી માંડીને મુનિ દશા પર્યંતના સાધક જીવના જેટલા બુદ્ધિપૂર્વકના પરિણામ છે એ બધામાં સહજતા એ આવશ્યક છે. સહજતા હોવી જોઈએ. હઠ ક્યાંય કામ આવતી નથી અને હઠ કરવાનું ક્યાંય કહેવામાં પણ આવતું નથી કે તું હઠ કરીને આમ કર, એ વાત નથી. આત્મારથી હઠ ન કરે કે મારે ઝટઝટ કરવું છે એવી હઠ ઉપાડે એ રીતે તો કામ થતું નથી, કેમ કે હઠ કામ આવતું નથી. આમાં હઠ કામમાં આવતી નથી, હઠથી કાર્ય થતું નથી. ઉલટાના એ હઠના પરિણામ છે, એ સહજતાથી વિરુદ્ધના પરિણામ છે, કૃત્રિમતાના પરિણામ છે. અને કાર્ય થવાને બદલે જીવ ઉલટી દિશામાં એના ભાવમાં આગળ વધી જાય છે, ઉલટી દિશામાં ભાવ વધી જાય છે, ઉગ્ર થઈ જાય છે. હઠ તો એવું છે, બહુ સ્થૂળ પરિણામ છે. આમ તો હઠના પરિણામ તો સ્થૂળ પરિણામ છે. જાગૃતિ હોય ને તો એને ખ્યાલ તો આવી જાય છે. જે જીવ પોતાના પરિણામમાં અહિતકર પરિણામ અને હિતકર પરિણામને વિશે જાગૃત થયો એને ખ્યાલ તો આવી જાય છે કે હું પરિણામ ક્યાં અટકે છે. વારંવાર થતા જે પરિણામ એનો ખ્યાલ ન આવે એમ કેમ બને? જે પરિણામ વારંવાર થઈ આવે સહજપણે થઈ જ આવે, તો એ પરિણામને તપાસી લઈએ કે આમ થવાનું કારણ ત્યાં કાંઈક સુખ લેવા માટે પરિણામનો પ્રયત્ન છે, પરિણામની અંદર પ્રયત્ન છે, અને આ સુખ નથી પણ સુખાભાસ છે. પ્રયત્ન કરીને, વિચાર વળીએ કરીને, તપાસી કરીને આ તોડવા જેવો ભાવ છે. ખ્યાલ તો આવે છે, જે જાગ્રત છે એને ખ્યાલ આવે છે. બરાબર ખ્યાલ આવે, એ પોસાતી વાત નથી, અંદર જવાતું નથી, કેમ કે બહાર ચાલ્યું જવાય છે. એટલે પોતાને જે ભાવના છે એ અનુકૂળ કાર્ય થતું નથી. પુરુષાર્થ એટલો ઉપડીને કાર્ય કરતું સહજ થતું નથી, તો એની મૂંઝવણ પણ થાય છે. પણ હઠ વિના આ કાર્ય કરવાનું છે એટલી વાત પણ સ્પષ્ટ છે કે હઠ વગર જ કાર્ય કરવાનું છે. આત્મવારથી હઠ ન કરે કે મારે ઝટઝટ કાર્ય કર, ઝટઝટ કામ કરવું છે, હઠ સ્વભાવમાં કામ ન આવે. માર્ગ સહજ છે, માર્ગ સહજ છે, આત્મ સ્વરૂપ પણ સહજ હોવાથી એને સહજાત્મ સ્વરૂપ કહેવામાં આવે છે. આત્માને કેવું કેવું બતાવવામાં આવે છે કે સહજાત્મ સ્વરૂપ, આત્મા સ્વરૂપ કરીને સહજ છે. એની પ્રાપ્તિનો, એના અનુભવનો માર્ગ પણ સહજ જ છે, અસહજ નથી. એટલું જ સહજ છે, જેટલું સ્વરૂપ સહજ છે એટલો માર્ગ સહજ છે. આ પરિસ્થિતિ વિના કૃત્રિમતા એ કરવું પડે તો એમ સમજવું કે જીવ હજી માર્ગમાં નથી. હઠ કરીને કરવું પડે તો સમજવું કે હજી આ જીવ માર્ગમાં નથી. માર્ગ જુદો છે, આ કંઈક જુદા પરિણામ છે, મેળવણી કરી શકે એવો વિષય છે. માર્ગ સહજ છે, ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય. ખોટી ઉતાવળે એટલે કૃત્રિમ ઉતાવળ કરે એ પ્રાપ્ત ન થાય. આ તો સૂક્ષ્મ એટલા માટે છે કે પ્રમાદમાં પણ જીવને રાખવો નથી ને ખોટી ઉતાવળ થાય એ પણ યોગ્ય નથી. પ્રમાદ રહે જીવને એ પણ યોગ્ય નથી ને ખોટી ઉતાવળ થાય એ પણ યોગ્ય નથી. આમ રસ્તો વચલો રસ્તો પકડે છે, એ સહજતાનો રસ્તો છે. એટલે જેને પોતાનું હિત કરવું છે એ હિતના વિષયમાં જાગ્રત રહે અને પોતાનાથી જેટલી શક્તિ હોય એટલા સર્વ ઉદ્યમથી, પૂરા ઉદ્યમથી પ્રયત્નશીલ રહેવાનો જે અભિપ્રાય છે એ અભિપ્રાય અનુસાર એનું સહજ કામ થાય, એમાં ખોટી ઉતાવળ ન થાય, તેમ એનું પ્રયત્નશીલપણું પણ છૂટી જાય એમ પણ ન થાય, બેમાંથી એક ન બને એમ વાત લેવી છે. એવું કઈ નથી, એવું એવું પુરુષાર્થ ઉપાડ ભાવ એમ વજન દઈને ઉપડતો નથી. પુરુષાર્થ ઉપર વજન દઈને પુરુષાર્થ ઉપડતો નથી. પુરુષાર્થ તો એ પોતાની ભાવના અનુસાર કામ કરે છે પ્રથમ ભૂમિકામાં, અને આગળની ભૂમિકામાં જેટલું સ્વરૂપનું ભાવભાષણ અવભાષણ સ્પષ્ટ છે એટલો પુરુષાર્થ સહજ જ અંદરથી ઉપડી આવે છે. હું આવો સિદ્ધ સમાન, આખું જે તત્વ છે, સ્વતત્વ છે એ પરિપૂર્ણ, જેમ શરીર વગરની સિદ્ધની ચૈતન્ય પિંડની મૂર્તિ છે એમ અંદરમાં દેહરહિત એક ચૈતન્ય પિંડનું આખું સિદ્ધ પદ જ છે. આવો હું એનું જેટલું ભાવની અંદર સ્પષ્ટ પ્રતિભાષણ એટલો અંદરથી જોર સહેજે ઉત્પન્ન થાય છે, સહજ પોતાનું જોર ઉત્પન્ન થાય. થાય છે, જેટલી સ્વરૂપની સાવધાની, જેટલી સંભાળ, એટલો પુરુષાર્થ સહજ ઉત્પન્ન થાય છે. સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા. બનારસદાસ ગાય, વાદ વિવાદ તો ત્યાં થાય છે કે જ્યાં પ્રયોજનને છોડીને, એ પ્રયોજનનો ન્યાય પણ છોડી દઈને તર્ક કુતર્ક વિતર્ક કરવા લાગે છે અને હઠાગ્રહ કરે છે કે આમ જ હોવું જોઈએ, આમ શબ્દ પડ્યો છે, આમ વાત છે, હઠ કરે છે, પકડ કરે છે, આગ્રહ કરે છે, ત્યાં બધો વાદ વિવાદ થાય છે. એથી કોઈ આ માર્ગ મળતો નથી. આ માર્ગ તો સહજનો, સહજ પરિણામનો વેપાર છે. ધંધો એટલે પરિણામનો વેપાર, સહજ પરિણામનો વેપાર છે. જો સહજ પરિણામ આવશે ત્યારે થશે. તો અત્યારે જે સહજ પરિણામ છે એમાં તને નિરાત સુખ ને શાંતિ છે ને? આ પ્રશ્ન છે કે એ પરિસ્થિતિ પણ પોસાવી જોઈએ. પોષણ નથી થતું એ પણ સહજ, અને પોષણ થાય એ પણ સહજ. જ્યાં સુધી પોષાય છે વિભાવ પરિણામનું, જ્યાં શું જ્યાં પોષણ છે જેને, ત્યાં પછી એને દુઃખ નહીં લાગે. અથવા એ આત્માની અરુચિના સ્થિતિમાં ઊભો છે, એને આત્માની રુચિ નથી એવી સ્થિતિમાં ઊભો છે, એને તો કોઈ મુમુક્ષુની ભૂમિકામાં આવવાનો પ્રશ્ન રહેતો નથી. એને મુમુક્ષુની ભૂમિકા શું કહેવી? એમ એક સાથે ભણતા, સાથે કામ કરતા, પરિણામ છે, બધા પરિણામ સાથે કામ કરે છે. તે પ્રકારના સામાન્ય રીતે તો એવું ન સમજાય એવું તો ક્યારે બને છે કે વિપરીત સમજણના સંસ્કાર જે છે એ ઊભા છે ત્યાં સુધી, અથવા જ્યાં સુધી જીવને પૂર્વે સમજ્યો છે એનો મીઠા આગ્રહ ઊભો છે ત્યાં સુધી નથી સમજાતું. પણ એવી ભૂમિકાવાળાને તો નથી લેવા. સમજણમાં તો ન્યાય બધા, કેમ કે જે કહેનાર છે એ ગમે તે શૈલીથી કહે, પણ પોતાના આત્માને કેવી રીતે હિત થાય છે એ વાત તો બધી છે, કોઈ પણ શૈલીમાં એ વાત તો છે ને છે. આત્મહિતને લક્ષ્યમાં રાખીને કહેનારે કહ્યું છે, ભલે શૈલી ગમે તે આવી હોય, એ ઉદય અનુસાર છે. કહેનારના વાણીના ઉદય અનુસાર એ શૈલી ગોઠવાય છે. એનો કરતા હરતા એ આત્મા પણ નથી. પણ એક વાત એની અંદર ચોક્કસ છે કે જેટલાએ કહ્યું છે એટલાએ આત્માનું હિત કરવા માટે કહ્યું છે, અને હિતના દ્રષ્ટિકોણવાળાને એ સીધે સીધું પાધરું સમજાય છે કે આમાં આ રીતે વાત કહેવા માંગે છે. એવું નથી બનતું કે નથી સમજાતું. પૂર્વગ્રહ હોય સમજાય, એનો તો પૂર્વગ્રહ ટાળે ઉપાય છે. એવી પરિસ્થિતિમાં તો કાંઈ કોઈ કામ થતું નથી. ન સમજાય તો એને સમજવું જ રહ્યું, પૂર્વગ્રહ છોડીને મધ્યસ્થ થઈને કે મને નથી સમજાતો, પણ એ મારી સમજણનો દોષ છે, મારી સમજણની ભૂલ છે. કહેનારની ક્યાંય ભૂલ નથી. આ વાત તો એને ઓઘે ઓઘે પણ પકડી રાખવી જોઈએ. ઓઘે ઓઘે પણ કેવી રીતે કહેનારની ભૂલ નથી અને કેવી રીતે મારી સમજણની ભૂલ છે એ વાત ભલે એને ન સમજાતી હોય, તો પણ ઓગે ઓગે એટલું પકડી રાખે કે કહેનારે કહ્યું છે એ તો સત્ય જ કહ્યું છે. મુમુક્ષુ જીવનું આત્માનું હિત થાય એ એમ જ કહ્યું છે, એ જ કહ્યું છે, બીજું કહ્યું નથી. હું તો શું છે, પોતે પોતાની રીતે વિપરીત સમજો હોય એની સાથે મેળ ન ખાતું હોય તો એવું કઈ દોડ દાપડ ન કરાય કે આમાં કઈ કહેનારની ભૂલ લાગે છે, કઈ કઈક આવું તો ન હોય. કઈ કઈ રીતે એની ભૂલ નથી ને મને કઈ રીતે નથી સમજાતું, આ શું આ પ્રયત્ન એને કરવો જોઈએ. એ બરાબર છે, નહીતર એ સ્વચ્છંદમાં આવી જતા વાર લાગતી નથી. બરાબર છે, તો પહેલા તો એક વાત છે કે આવા બધા સૂક્ષ્મ પરિણામમાંથી અનાદિના વિપરીત સંસ્કારો, વિપરીત ભાવો, વિપરીત અભિનિવેશ આ બધું છોડીને માર્ગ કાઢીને અંદરમાં જે સીધા પાતાળમાં પહોંચીને જ્ઞાયકને અનુભવ કર્યો એને એ ભૂલ છે કે આ બરાબર નથી એ વાત તને કેમ જો લાગતી હોય તો એ તું સમજ્યો નથી કે ક્યાં સુધી કેવી રીતે પહોંચ્યા છે. અનુભવી જીવ અંદરમાં ક્યાં સુધી કેવી રીતે પહોંચ્યા છે એનો જો તને બરાબર ખ્યાલ હોય તો એની ભૂલ થાય છે એ વાત કોઈ રીતે આવશે. બેસતું નથી શું કયા પ્રકારનો અહીંયા વિપર્યાસ ઉભો થાય છે એને પોતાની ભૂલ શોધવામાં જાય ત્યાં ભૂલ કરે છે એ તો વિકલ્પ જ ના આવે. ઘણી વાતો કરે છે એટલા બધા આ વિષય સૂક્ષ્મ છે એના એટલા બધા પડખા છે કે અનેક પડખાથી વિષયને સ્પષ્ટ કર્યો છે ઇતિહાસમાં. આવા સૂક્ષ્મ વિષયનું આવું સ્પષ્ટીકરણ જવલ્લે જ જોવા મળે એટલે ગુરુદેવે જે બહુ પ્રશંસા કરે છે એનું કારણ એ છે કે આવું સ્પષ્ટીકરણ આવવું સહેલું નથી. એ જાતનો અનુભવ હોય પણ વાણીનો યોગ ન હોય એવું બને. આ તો બધું કુદરતી થઈ ગયા, કઈક લખાઈ ગયેલું યથાકાળે બહાર આવ્યું. એટલે શું એક જ વાત આવે છે, શૈલી ભિન્ન ભિન્ન વાત એક. શું જેમ કે કોઈની પાસે ઉઘરાણીએ જાય વેપારી, આમ વેપારનો વિષય સમજી શકાશે, તો એમ કે ભાઈ મારા આટલા હિસાબના પૈસા બાકી છે તમે આપો. કોઈ એમ કે શું મારું લેણું નથી, એમ કે લેણું છે એમ કહેવું અને લેણું નથી એમ કહીને પ્રશ્ન ચિહ્ન મૂકવો, વાત એકની એક છે, શૈલી જુદી જુદી છે વાત કરવાની. બે વાત એક જ વાત છે ને પણ વાત કહેવાની શૈલી જુદી જુદી છે. શું એવી રીતે વાત છે એમ શૈલી અનેક પ્રકારે આવે પણ એક જ વાત કહે છે, વાત અનેક નથી કરતા. વિષય વાતનો વિષય એક છે, પદ્ધતિ વિધિ છે એનો એક જ પ્રકાર છે એને જ કહેવા માગે છે પણ દરેકને પોતાની આગવી શૈલી હોય છે, એ કુદરતી વસ્તુ છે. તો એ વસ્તુ સમજાય છે, સમજવા માગે છે અને એ વસ્તુ સમજાય છે કે કહેવાની પદ્ધતિ જુદી છે પણ વાત તે રીતે જ કહે છે, કંઈ બીજી વાત કહેતા નથી. 2000 વર્ષ પહેલાં કુંદકુંદ આચાર્ય કહે ત્યાર પછી 900 વર્ષે અમૃતચંદ્રાચાર્ય કહે કે ત્યાર પછી 1100 વર્ષે ગુરુદેવ કહે, એક જ વાત કરે છે, કોઈ બે બીજી વાત કરે છે એવું નથી. એક જ વિષય, એક જ વિધિ, આત્મા વસ્તુ વિષય એક, વાતનો વસ્તુ વિષય એક, એને પ્રાપ્ત કરવાની ત્રણેય કાળે વિધિ એક, એક હોય ત્રણ કાળમાં. અત્યારે એમાંનો કે શ્રીમદજીના ઘણા અનુયાયી છે, અનેક જગ્યાએ એમના આશ્રમ છે, ગુજરાત ગુજરાત બહાર, અને ગુરુદેવના પણ અનેક અનુયાયી છે. ગુજરાતી સમાજમાં મોટો ઇન્વોલ્વ થયેલો છે ગુરુદેવના અનુયાયીમાં, અને શ્રીમદજીના અનુયાયીમાં ગુજરાતી સમાજ મુખ્ય વર્ગ છે એનો. એ ગુજરાતમાં થયા એટલે, અને બહુ લાંબો કાળ નથી બે મહાત્માઓ વચ્ચે. ગુરુદેવને 11 વર્ષનું છૂટું છે. તો એટલે 1946માં ગુરુદેવે દીક્ષા લીધી કે એમ છે ને, આ 1957માં દેહ છોડ્યો એમ છે, એવી રીતે છે. તો શૈલી બંનેની વાત કરવાની જુદી જુદી દેખાય છે. બોલવાની પદ્ધતિ, કહેવાની પદ્ધતિ એક સરખી નથી જોવામાં આવતી, વાત એક જ કરે છે. તો એ નથી સમજાતું, એ ઘણાને મૂંઝવણમાં મૂકે છે કે બે જુદી જુદી વાત કરતા લાગે છે, ખરેખર એક વાત કરે છે. આ વાત જો આ મેળવતા આવડે તો એને આ વસ્તુ વિષય છે બરાબર સમજાઈ જાય છે કે કેવી રીતે આ વાત એક છે, અને નહીંતર એમ લાગે છે કે આ બીજું કે છે, આ બીજું કે છે, આમાં બેના માર્ગ જુદા લાગે છે, રસ્તા જુદા લાગે છે. ખરેખર એક માર્ગ છે, એક જ વાત કે છે, શૈલી બંનેની જુદી જુદી છે, બંનેનો ઉદય જુદો જુદો છે. શ્રીમદજીના પત્રો વ્યક્તિગત મુમુક્ષુ જીવને સામે લક્ષમાં રાખીને એ મુમુક્ષુને યોગ્ય કેટલીક વાતો મુખ્ય સિદ્ધાંતોને રાખીને કરી છે. ગુરુદેવે સમષ્ટિગત શાસનને લક્ષમાં રાખીને ભૂત ભવિષ્યનો બધો આગળ પાછો લાંબો વિચાર કરીને સિદ્ધાંતોનું પ્રતિપાદન એવી રીતે કર્યું છે કે મૂળ જે પરમાગમમાં રહેલા સિદ્ધાંતો છે એનું સ્પષ્ટીકરણ. વાત તો બંને મૂળ સિદ્ધાંતો એમણે શ્રીમદજીએ એમને એમ રાખ્યા છે, આમણે એમને એમ રાખ્યા છે, પણ વાત કરવાની પદ્ધતિમાં ફેર પડે છે, કેમ કે ઉદય ફેર છે બંને. હજી તો પગ માંડતો નથી ત્યાં મૂંઝાવાનો ક્યાં પછી, એ તો ક્યાંથી જડે, ન જડે, બહુ ગંભીર થઈને બહુ મોટું કામ એક હાથમાં લીધું છે, પોતે મહાન કાર્ય હાથમાં લીધું છે, સિદ્ધ થવાનું. કેવું? સમ્યક દ્રષ્ટિ થવું છે એમને, મુનિ થવું છે એમને, સિદ્ધ થવાનું મહાન કાર્ય હાથ ધર્યું છે, એનો પ્રારંભ કરવો છે. કોઈ મોટું મકાન બાંધે તો એનો પાયો ખોદવા માટે શિલાન્યાસ, મંદિર બાંધે તો શિલાન્યાસનો મોટો સમારંભ કરે છે કે નહીં, બધાને બોલાવે, અને એ આ બહુ મોટું કામ છે એની જાહેરાત કરે. શું બહુ મોટું કામ અમે ઉપાડ્યું છે એમ જાહેરાત કરે. અહીંયા કહે છે કે તારે જાહેરાત કરવાની જરૂર નથી, પણ અંદરમાં જેટલું કામ મોટું છે એટલી તો એનું વજન તને પરિણામમાં આવવું જોઈએ છે. જો એનું વજન ના આવે તો કાર્યનો પ્રારંભ ખોટો છે, આરંભ જ નથી થયો, પછી આગળ કાર્ય થવાનો શું પ્રશ્ન છે? કોઈ પ્રશ્ન નથી, આગળ કાર્ય થવાનો કઈ વિચાર કરવા જેવું નથી.
અજ્ઞાની હોય શૈલી પર હોલ્ડ હોય એમની શૈલી સારી લાગે.
જ્ઞાની કરતા જ્ઞાની ની શૈલી સારી લાગે તો પછી એને જ્ઞાની માની ને હાલવું કે નહીં એની પાછળ પાછળ. જુદું તો પાડવું એનો રસ પકડાઈ જાય છે. અજ્ઞાની ને બહિરસ છે, બાહ્ય રસ છે, ઉઘાડ નો રસ છે. અને ઉઘાડ સાથે પુણ્યયોગ ભાષાનો હોય તો ભાષાનો પણ એને રસ આવે છે. એ બંને રસમાં આત્માના અંતર્મુખ રસનો અભાવ છે. જેને અંતરની રુચિ છે, આત્માની રુચિ છે, અંતર્મુખ થવાની રુચિ છે, એને એ વાત શુષ્ક લાગે છે. વાણી ભાવ બધું શુષ્ક લાગે છે. એટલે સોગાની જે લખ્યું છે કે ભાઈ તું વાત કરે છે શાસ્ત્રમાંથી, પણ તારી વાત શુષ્ક હોવાથી હમકો તેરી બોલી કાગ પક્ષી જેસી લગતી હૈ. શું કીધું છે? જેમ કાગડાની વાણી કઠોર હોય છે, શું એમ એમ કે છે કે અમને તારી વાણી બરાબર નથી લાગતી. આમ છે એ તારવી શકે નહી, મુમુક્ષુ તારવી શકે. મુમુક્ષુ તારવી શકે છે જેને જે લાઈન પકડવી છે એ લાઈન મળે તો એને એમાં રસ આવે, એમાં એને અનુમોદના આવે, એમાં એને એ જાતનું પ્રોત્સાહન પ્રોત્સાહિત થવાનો ભાવ આવે. પણ એથી બીજી લાઈન હોય તો એને કેમ મેળ પડે એની સાથે? કુદરતી જ એના પરિણામને એની સાથે મેળ પડતો નથી. આમ થાય છે. એટલે એક ને એક જીવમાં ફેર પડે તો ફેર પડી જાય. એક જીવને પહેલા બરાબર પરિણામ ન હોય અને પછી બરાબર પરિણામ થાય તો પહેલા એની સાથે એનું પોતાના ભાવ મેળ ન ખાય, પછી મેળ ખાય. તે જ જીવને પહેલા પરિણામ બરાબર પરિણામ હોય અને પછી પરિણામ બરાબર ન હોય તો પહેલા મેળ ખાય, પછી પાછળ મેળ ન ખાય. સીધો સંબંધ પરિણામ સાથે છે, યોગ્યતા સાથે છે. એવો વિષય છે. એટલે અહીંયા એમ કહે છે કે હઠ સ્વભાવમાં કામ ન આવે, સહજ સ્વભાવમાં અસહજ એવી હઠ કોઈ કામ કરતી નથી. આ માર્ગ તો સહજ છે, સહજ એવા આ માર્ગમાં કોઈ ખોટી ઉતાવળે એ માર્ગની પ્રાપ્તિ થતી નથી. ખોટી ઉતાવળે પ્રાપ્તિ થતી નથી અને યોગ્યતા વગર પણ પ્રાપ્તિ થતી નથી. એટલે મુમુક્ષુએ પ્રથમ લક્ષ્ય કેમ પોતાની યોગ્યતા થાય એના ઉપર આપવું ઘટે છે. આ મોટામાં મોટી વાત છે. યોગ્યતા, હા યોગ્યતા એટલે પાત્રતા. યોગ્યતા થતા સહજ પ્રાપ્તિ છે અને યોગ્યતા ન હોય તો હઠ કરે તો કઈ પ્રાપ્ત થઈ જાય એવું બનવાનું નથી. માટે આ જીવને યોગ્યતા કેમ પ્રાપ્ત થાય, જ્યાં સુધી યોગ્યતા ન હોય એનો પણ એને વિચાર હોવો ઘટે છે, હોવો જોઈએ. એને નહીતર માર્ગની પ્રાપ્તિ થવાની નથી. કેવી વાતો કરી છે! અંદરની મુમુક્ષુની ભૂમિકાની સૂક્ષ્મ પરિણામોની આ બધી વાતો સ્પષ્ટ કરીને મૂકી છે. કોઈ જીવને આ પ્રકારમાં આવ્યો હોય, આ સ્થિતિએ આવ્યો હોય તો એને માર્ગદર્શન બરાબર મળે. અને જો ગુરુદેવે આવી બધી વાતો બહુ સ્પષ્ટ નથી કરી, મુખ્ય વિષય ગુરુદેવનો સમય સારનો રહ્યો, તો એમાં દ્રષ્ટિનો વિષય શું, દ્રષ્ટિ કેવી રીતે થાય અને દ્રષ્ટિ પરિણામ જીવ જે સમ્યક દ્રષ્ટિ છે એનું પરિણમન કેવું હોય, આ એક સમય સારનો વિષય છે. અને એ ગુરુદેવના પ્રવચનોનો પણ વિષય છે. તો આવી સૂક્ષ્મ વાતો ખોલીને નથી આવી, બહુ બહુ ઝીણી ઝીણી વાતો ખોલીને મૂકી છે. એટલે ખુદને ગુરુદેવને પોતાને એવું થયું કે વાહ, આવી બધી વાતો આ ગ્રંથની અંદર આવી છે, બહુ મુમુક્ષુ ને ઉપયોગી છે જ બહાર આવી ગઈ. એટલે એમ કહી દીધું કે અમે સમયસાર માટે નથી કહ્યું, કોઈ પુસ્તક માટે નથી કહ્યું, અમે સમયસાર આવી ગયું, કોઈ પુસ્તક માટે નથી કહ્યું. એમ પોતે કહ્યું અમે કોઈ પુસ્તક માટે કહ્યું નથી કે આ પુસ્તક છપાવો, પણ આના માટે કહીએ છીએ, પોતાને માટે નથી વાત કરી. મુમુક્ષુ સમાજને ઉપકારી છે, ઘણો ઉપકારી થશે એ વાત એમને સ્પષ્ટ જોવામાં આવી છે. પોતાના જ્ઞાનમાં એ વાત સ્પષ્ટ ભાસે છે કે મુમુક્ષુ જીવને આ બહુ ઉપકારી થશે, બધું ઉપકારી થશે. સમયસાર તો વાંચવું સહેલું નથી એટલું, ને એમાંથી સમજવું એટલું સહેલું નથી જેટલું આમાંથી સમજવું સહેલું છે મુમુક્ષુને. પોતાને તો આરાધન માટે સમયસાર નિમિત્ત પડ્યું છે, પૂર્વ સંસ્કાર લઈને આવ્યા હતા એટલે શાસ્ત્ર નિમિત્ત પડ્યું, પણ આ વાત પોતાને માટે નથી કરી, એમણે સમાજ માટે કરી છે. જલ્દી છપાવો એમ કે જલ્દી છપાવો વાંચન શરૂ કર્યું પહેલા 10 દિવસ
ચાલુ બોલવા વચમાં એક લખી આવી
બરાબર. કેટલો એમનો ભાવ છે આ, એના ઉપરથી સમજવાનું છે કેટલો ભાવ છે. આ સમજી શકાય એવું વિષય છે, કેટલો ભાવ છે. અને એ વિષય હાથમાં લઈએ તો સમજાય એવું છે કે શા માટે એમ કહ્યું. યોગ્યતા એટલે પાત્રતા, યોગ્યતા એટલે પાત્રતા. પ્રશ્ન એમ થવા યોગ્ય છે કે જો યોગ્યતા વગર માર્ગની પ્રાપ્તિ નથી અને યોગ્યતા એ સહજ પ્રાપ્તિ છે, આ યોગ્યતા વિષયક સિદ્ધાંત છે, તો યોગ્યતા ઉપર તો વિચાર કરવા યોગ્ય છે કે આ યોગ્યતા હોવી ઘટે છે, તો યોગ્યતા કેમ પ્રાપ્ત થાય? કે પોતાને જો આ વિષયની જેટલી જિજ્ઞાસા ઉગ્ર, જેટલી એને એ વિષયને પ્રાપ્ત કરવાની ગરજ જેટલી વધારે, જેટલી જિજ્ઞાસા અને જેટલી ગરજ એટલી યોગ્યતા, બસ આ એનો થર્મામીટર છે કે યોગ્યતા કેમ, કેટલી ગરજ છે એના ઉપર આધાર છે બસ. તપાસી લેવું પોતાના પરિણામને, તપાસે તો ખ્યાલ આવે કે મને કેટલી ગરજ છે આ કામની. પૂરેપૂરી ગરજ હોય તો એને માટે સવાલ નથી કે એને આ માર્ગ ન મળે, એ પ્રશ્ન નથી, સહેજે પ્રાપ્તિ થશે. જો એને ગરજ નથી અને કેટલીક શરતો મૂકવી છે, કન્ડિશનલ વાત છે, આટલી મને અનુકૂળતા હોય, કાંઈ નહીં તો છેવટ મૂડીના વ્યાજમાંથી ચાલે એટલી મૂડી થાય પછી વાંધો નથી, ત્યાં સુધી તો આ કાંઈ આપણને સૂજે એવું નથી. કોઈ પણ શરત, કોઈ પણ પ્રકારે, તો એ યોગ્યતાના વિષયમાં ખામી છે. એકાંતે ગરજ હોય એ જીવ યોગ્ય છે, અને યોગ્ય છે એને માટે કોઈ પ્રશ્ન નથી, સહેજે એની પ્રાપ્તિ છે. બાકી યોગ્યતા વગર પ્રાપ્ત કરવા જાય અને મળી જાય, ત્રણ કાળમાં ન મળે, કોઈ કાળમાં ન મળે, આ પરિસ્થિતિ છે. અનંતકાળથી જીવને અશુભ ભાવની ટેવ પડી ગઈ છે, એટલે તેને અશુભ ભાવ સહજ છે. આ એક પરિણામ ધર્મ છે કે પરિણામ જે રીતે ટેવાઈ જાય તે રીતે સહજ સહજ થવા લાગે છે, જે સહેજ થવા લાગે, જે જે જાતના પરિણામ ટીવાઈ જાય તે પરિણામ સહેજે સહેજે થાય. તો અશુભ ભાવથી જીવ ઘણો ટેવાઈ ગયો છે. કેમ કે મુખ્ય તો દેહાત્મ બુદ્ધિ, અશુભનું મુખ્ય અધિકરણ, આધાર, શિલા જેને કહીએ તો આ શરીર છે. ક્યારે ચારે ગતિમાં જીવ શરીર વિના રહ્યો નથી. દેહાત્મ બુદ્ધિ હોવાને લીધે દેહાશ્રિત જેટલા કાંઈ પરિણામ કરવા જાય છે બધા અશુભ પરિણામ થાય છે. પછી એની વણઝાર બહુ મોટી છે. દેહની શરીરની અનુકૂળતા એ મારી અનુકૂળતા, શરીરનું સ્વાસ્થ્ય એ મારું સ્વાસ્થ્ય, શરીરનું અસ્વસ્થપણું એ મારું અસ્વસ્થપણું, શરીરનું વજન ઘટ્યું તો મારું વજન ઘટ્યું ને વધ્યું તો મારું વજન વધ્યું, ત્યાંથી માંડીને પછી એના સાધનો અનુકૂળતાના, સાધનો મેળવવાના સાધનો અને એ મેળવવાને અનુકૂળ થનારા બીજા સંયોગોરૂપ સાધનો, એની વણઝારનો તો કંઈ પાર નથી. બધું અશુભનો વિષય છે, બહુ મોટો વિષય અશુભનો છે. પાંચેય ઇન્દ્રિયોનો જેટલો કોઈ વિષય છે અશુભ પરિણામ સાથે સંબંધ ધરાવે છે, અને દેહ પણ પાંચ ઇન્દ્રિય યુક્ત છે એટલે અશુભ પરિણામ જીવને બહુધા થાય છે, ઘણા થાય છે, વધુ પ્રમાણમાં થાય છે, અને તેથી જીવ ક્રમશઃ અધોગતિમાં જઈને નિગોદમાં ચાલ્યો જાય છે. ત્રસ્તનો કાળ 2000 સાગરથી વધારે ભગવાનના જ્ઞાનમાં આવ્યો નથી. એનું કારણ આ સહજ પરિણામની સંસારી જીવની સ્થિતિ છે. સહજ જ આ સ્થિતિ છે કે એને નીચી નીચી કુટીના અધ અધ કુટીના પરિણામ થયા કરે સહેજે સહેજે, અને છેવટે ચાલ્યું જાય નિગુણ. અનંતકાળથી જીવને અશુભ ભાવની તો ટેવ પડી ગઈ છે, એટલે તેને અશુભ ભાવ સહજ છે. અશુભ ભાવ કરવા માટે કોઈ એને કૃત્રિમ પુરુષાર્થ કરવો પડે છે એ પરિસ્થિતિ નથી, સહજ જ એને અશુભ ભાવ થઈ આવે છે. વળી શુભને વારંવાર કરતા શુભ ભાવ પણ સહજ થઈ જાય છે. જો શુભ ભાવ વારંવાર કરવામાં આવે તો એ પણ સહજ થઈ શકે છે. તો કેટલાક જીવો શું કરે છે કે બહારના વ્યવસાય આદિનો સંક્ષેપ કરીને અથવા ત્યાગ કરીને, કેટલાક બાહ્ય વિષયોનો પણ ત્યાગ કરીને, પ્રતિજ્ઞા નિવૃત્તિ ધારણ કરીને, નિવૃત્તિ યોગથી નિવૃત્તિ ક્ષેત્રમાં, દેવગુરુ શાસ્ત્રની પ્રવૃત્તિમાં, સ્વાધ્યાય આદિમાં એ રીતે જીવન ગોઠવી દે છે, અને એ રીતે વારંવાર એ શુભ પરિણામને જ કરે, સત્શાસ્ત્રો વાંચવા, પૂજા ભક્તિ કરવી, એ બધી શુભ ક્રિયામાં જ રહેતા એ શુભ ભાવ પણ સહજ થઈ જાય છે. એ પણ સહેજે 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 થઈ શકે અને સહજ થાય એવી પરિસ્થિતિમાં જીવ આવી શકે છે. કેટલાક જીવો એ રીતે પણ ગોઠવાઈ જાય છે, તો એ પણ થઈ શકે છે. આ તો અનાદિથી છે એમ કે છે. અનંતકાળથી જીવને અશુભ ભાવની ટેવ પડી ગઈ છે. વળી મનુષ્ય પર્યાયમાં મુખ્ય પડે, મિથ્યા દ્રષ્ટિ હોય તો પણ મનુષ્ય પર્યાયમાં જો અશુભથી છૂટવા માટે એવી રીતે ગોઠવણમાં આવે તો એને શુભ ભાવ પણ સહજ થઈ જાય છે. બાકી તિર્યંચમાં મિથ્યા દ્રષ્ટિ તિર્યંચ, મિથ્યા દ્રષ્ટિ દેવ, મિથ્યા દ્રષ્ટિ નારક, એમાં તો મોટા ભાગે અશુભ જ થાય છે, એમાં શુભ એટલું થતું નથી જેટલું અશુભ થાય છે. પણ મનુષ્ય પર્યાયને અનુલક્ષીને જ મોટા ભાગે બધી વાત હોય છે. આ તો અપવાદનો વિષય કેટલો છે એ વિચારી લઈએ છે કે વળી શુભને વારંવાર કરતા શુભ ભાવ પણ સહજ થઈ જાય છે, પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી. અહીં તો શું કહેવું છે કે આ શુભ અને અશુભ પરિણામ સ્થૂળ પરિણામ છે, બોલ તો સૂક્ષ્મતાનો છે. શુભ અને અશુભ પરિણામ એ સ્થૂળ પરિણામ છે, સ્વભાવ સૂક્ષ્મ છે, અને સ્વભાવને ગ્રહણ કરનારા, સ્વભાવને પકડનારા પરિણામ પણ સૂક્ષ્મ છે. એટલે આ કોઈ બીજી જાતની વાત છે એમ કહેવા માગે છે, એટલી વાત આમાં લીધી છે. એટલે એમ કહે છે કે એનો જીવને ખ્યાલ આવતો નથી, ખબર પડતી નથી, અને એ ઉપયોગને જરા સૂક્ષ્મ કરીને સહજ સ્વભાવને પકડવો જોઈએ છે. આ શુભાશુભના જે ઉપયોગના પરિણામ ચાલે છે એવા સ્થૂળ ઉપયોગથી સ્વભાવને ગ્રહણ કરવાનું કાર્ય થતું નથી. વિશેષ
દેવ ભગવાન.